આજના આપના બીજા વ્યાખ્યાતા છે ભાઈ શ્રી શશકાંતભાઈ મહેતા, મારા ખાસ મિત્ર છે, અને રાજકોટથી દર વર્ષે અહીંયા તેઓ પહેલે દિવસે આવે છે. રાજકોટ સંઘમાં એમની ઘણી જવાબદારી હોય છે અને પરિશ્રમમાં એમને ત્યાં રહેવું પડે એમ હોય છે, છતાં આપની સાથે એટલી આત્મીયતા થઈ ગઈ છે કે એક દિવસ એ આવે છે, આવીને તરત જ ચાલ્યા જાય છે. આજે પછી તો પાછા રાજકોટે પહોંચી જશે, પણ જે સમય આપને માટે કાઢે છે એના માટે આપણે એમનો ખૂબ આભાર માનીએ છીએ. આમ તો ઉદ્યોગપતિ છે, પણ ઉદ્યોગમાં જેમને જેટલું રસ છે એના કરતાં આરાધનામાં વિશેષ રસ છે. પરમ પૂજ્ય ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના સંપર્કમાં આવ્યા પછી એમના જીવનનું જે પરિવર્તન આવ્યું અને એનો ઉકાર મંત્રની ઉત્કૃષ્ટ આરાધના તરફ તેઓ વળ્યા, એ એમના જીવનનું ખરેખર ઉત્તમ પાસું છે. સુશકાંતભાઈ આવે છે, આપણી પાસેથી ભાડું પણ લેતા નથી, કોઈ કશી સુવિધાની અપેક્ષા રાખતા નથી અને ખૂબ પ્રેમભાવથી આવે છે. આજે તેઓ નૌકાર મહામંત્ર દિવ્ય મંત્ર તરીકે એનો આપણને પરિચય કરાવશે. એમને એમનું વ્યાખ્યાન આપવા માટે વિનંતી કરું છું. શ્રી શશકાંતભાઈ મહેતા.
મંત્રમ સંસાર સારમ ત્રિજગદનુપમં સર્વ પાપારી મંત્રમ સંસારોચ્છેદ મંત્રમ વિષમ વિષહરમ કર્મ નિર્મૂલ મંત્રમ મંત્રમ સિદ્ધિ પ્રદાનમ શિવ સુખ જનનમ કેવલ જ્ઞાન મંત્રમ મંત્રમ શ્રી જૈન મંત્રમ મંત્રમ નમસ્કાર મંત્રમ જપ જપ જપિતમ જપ જપ જપિતમ જપ જપ જપિતમ જન્મ નિર્વાણ મંત્રમ.
આ સભાને એક દિવ્ય આત્માઓની દિવ્ય સંસદ ગણું છું. આ સંઘ તીર્થંકરે સ્થાપેલો એ પરમેષ્ટિઓની ખાણ છે. પરમેષ્ટિઓ આ સંઘમાંથી જ ઉત્પન્ન થાય છે અને એટલા માટે જ આપણે સૌ ભગવાન મહાવીરના સિદ્ધ પુત્રો અને પુત્રીઓ છીએ અને તેથી જ દર વર્ષે એકવાર આ સંઘના દર્શન કરવા હું આવું છું. નમસ્કાર મંત્ર એ કોઈ શબ્દ ભોગનો કે જ્ઞાનના પરિગ્રહના પ્રદર્શનનો વિષય નથી. આત્મસાત આ મંત્ર સાથે જ્યારે બનીએ છીએ ત્યારે એક ભાવ જગતનું ઉડ્ડયન થાય છે કે જેમાં આપણે સૌ એક ભાવાદ્વૈતને પ્રાપ્ત કરીને પર્વાધિરાજ પર્યુષણના પર્વના આ પ્રથમ દિવસે મંત્રાધિરાજ નમસ્કાર મંત્રની સેવા કરીએ. ખૂબ વિશિષ્ટ વાત 45-50 મિનિટમાં કરવી છે. શાશ્વતીને સ્પર્શવું છે, ક્ષેત્ર અને કાળને ઉલ્લંઘીને જે આપણું શાશ્વત સ્વરૂપ છે તે સ્વરૂપ સુધી જવા માટેનો આ સમય છે. આ નમસ્કાર મંત્ર ક્યાંથી આવ્યો, કોણે આપ્યો, ભાવથી આ નમસ્કાર મંત્ર શાશ્વત છે. અનંત 24 થઈ અને થશે આ નમસ્કાર મંત્ર શાશ્વત રહેવાનું છે. અને કોણે આપ્યો? તીર્થંકર પરમાત્માએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને સમવસરણમાં જ્યારે બિરાજમાન થયા ત્યારે પહેલો નમસ્કાર નમો તીર્થસ્થ સંઘને કર્યો, અને પછી પોતાના મુખેથી એની વિશુદ્ધ ચેતનાને રેડીને સૌથી પ્રથમ આ સંઘને નમસ્કાર મંત્ર આપેલો છે. અને માટે જે સિદ્ધ મંત્ર બનેલો છે, સિદ્ધ પુરુષના મુખેથી આ નવકાર મંત્ર સંઘને મળેલો છે. અને બીજી એવી એક વિશિષ્ટ ઘટના આપણા સૌના જીવનમાં બનેલી છે, એને ભૂલી ન જઈએ, યાદ દેવડાવું છું, કે જ્યારે આ માનવ દેહે માતાની કુક્ષીમાંથી આપણે બહાર નીકળ્યા ત્યારે આપણી માતાએ કાનમાં આ નમસ્કાર મંત્ર આપણને આપેલો છે. એ નમસ્કાર મંત્રનું બીજ આ પૃથ્વીમાં આવતા વેત આપણી ચેતનામાં આપણી માતાએ વાવેલું છે. આ બે બનાવ છે, તીર્થંકરે આપેલો નમસ્કાર મંત્ર, આપણી માતાએ જન્મતાની સાથે આ નમસ્કારની ભેટ આપી આપણને. એક બીજ એ શું કરી શકે છે? એક વડલાનું ઝાડ જુઓ અને પૂછવાનું મન થાય કે આનું મૂળ ક્યાં હશે, અને ગોતવા જાવ તો હાથમાં નાનું એક સૂક્ષ્માતી સૂક્ષ્મ બીજ આવે. બુદ્ધિવાદી માણસ માનવા તૈયાર ન થાય કે આ બીજમાંથી તે આવો મોટો વડલો થઈ શકે. ધીસ ઇઝ જસ્ટ ઇમ્પોસિબલ. હાઉ ઇઝ ઇટ પોસિબલ? કારણ શું છે કે બીજમાંથી આ વડલો થયો? તો કે એ બીજ પોતાના ગર્ભમાં આ વડલો થવાનો સંકલ્પ લઈને બેઠેલું છે, અને એ બીજ ધરતીમાં દટાયેલું છે. નામશેષ થઈ ગયું છે ધરતીમાં દટાઈને, પણ એ સંકલ્પને પ્રગટ થવા માટેનો પુરુષાર્થ એનો ચાલુ રહેવાથી ધરતીને ફાડીને એક નાના પૌદા તરીકે બહાર નીકળે છે, અને તેના જીવનમાં આવતા બધા વિઘ્નોને પાર કરીને એક વૃક્ષ બને છે, એ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. એ જ રીતે આ નમસ્કાર મંત્રનું બીજ આપણી ચેતનામાં વવાયેલું છે, એને હવે વિસ્ફોટ કરીને એક નમસ્કાર મંત્રનું દિવ્ય ગાન આપણા જીવનમાં બને તેનો પુરુષાર્થ પ્રવૃત્તિ પ્રણિધાન અને વિઘ્નજય કરવાનો છે, અને એ વિઘ્નજય પછી સિદ્ધિ મળે છે. વડલાએ સિદ્ધિ પ્રાપ્ત કરી પછી તેનો વિનિયોગ કેટલો સુંદર, વિચાર કરો. એક વડલો કેટલા વટે માર્ગો અને છાયણા રૂપ બન્યો, એક વડલો કેટલા પક્ષીઓને રહેવાની ધર્મશાળા બની, એક વૃક્ષ કેટલા જીવોનું રહેઠાણ સ્થાન બને છે. આપણે કેટલા માટે બેના છીએ વિચાર તો કરો. આપણા સિમેન્ટના બ્લોકમાં રહીએ છીએ, આપણે કેટલાને આશરો આપ્યો છે. અને આ નમસ્કાર મંત્રની આરાધના જો આપણા જીવનમાં પ્રસ્ફુટિત થાય તો તેમાંથી પરમેષ્ઠી પદની પ્રાપ્તિ હસ્તા મલકવત છે. એનું એક વિશિષ્ટ કારણ છે કે એ મંત્રની પાછળ અરિયન પરમાત્માનો સંકલ્પ રહેલો છે. એ સંકલ્પ શું હતો? પોતાના કેવળ જ્ઞાનમાં પ્રકૃતિના મહા અસ્તિત્વને પોતે જોયું અને બ્રહ્માંડની સત્તાને પ્રત્યેક જીવ આત્મસાત કરી શકે, પરમ શાંતિ અને પૂર્ણતા પ્રાપ્ત કરી શકે તેટલા માટે આ સંકલ્પથી નમસ્કાર મંત્રને પરાવાણીથી વૈખરી વાણી સુધી અકબંધ લાવીને આપ્યો. પરાવાણીનું રહેલું સત્ય તીર્થંકર પરમાત્માએ જોયું અને વૈખરી વાણી સુધી આપણને આ નમસ્કાર મંત્ર અકબંધ પરિપૂર્ણ આપ્યો. વિચાર તો કરો કે આ શાસન ઉપર અરિયન પરમાત્માનો કેટલો મોટો ઉપકાર. અને એ સંકલ્પ શું હતો? શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે તીર્થંકરોની ભાવ માતા જો કોઈ હોય તો તે આ સંકલ્પ છે. પૂર્વના ત્રીજા ભવે તીર્થંકર પરમાત્માના જીવે એ ક્ષણ માત્રનો પ્રમાદ કર્યા વગર આ સંકલ્પને પોતાના જીવનમાં સેવેલો છે. કયો સંકલ્પ છે? શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવંતુ ભૂતગણાઃ દોષા પ્રયાંતુ નાશમ સર્વત્ર સુખી ભવંતુ લોક. આ ચતુષ્પાદનો, ચાર પાયાનો આ સંકલ્પ છે. શિવમસ્તુ સર્વજગતઃ, સર્વ જીવો અને જગત કેતા પંચમહાભૂતોમાં રહેલી જીવ સૃષ્ટિનું મંગલ અને કલ્યાણ થાવ. આ પહેલું પણ પરહિત નિરતા ભવંતુ ભૂતગણાહા, સર્વ જીવો બીજા જીવોની પરસ્પર હિત ચિંતા કરે. પરહિત નિરતા ભવંતુ ભૂતગણાહા, હિત ચિંતા કરે. અને ત્રીજું દોષા પ્રયાંતુ નાશમ, આ હિત ચિંતા કરવામાં બાધક એવું વિઘ્ન બધાના જીવનમાંથી ટળો. લોક એને સર્વ લોકને કલ્યાણ થાવ. સર્વત્ર સુખી ભવંતુ લોકાહા, આ સુખીનો અર્થ છે કોઈ દિવસ આવીને ન જાય એવું મોક્ષનું સુખ દરેક જીવને મળો. પાંચી પરમેષ્ઠીઓને નમસ્કારમાં આ સંકલ્પ જીવંત છે, જાગ્રત છે, જયવંતો છે. એ સંકલ્પને કારણે આ નમસ્કાર મંત્ર આજે આટલો એક મહાન મંત્ર કહેવાય છે. શાસ્ત્રકાર ભગવંતોએ બહુ સુંદર મજાની એક ઉક્તિમાં આપણને સૌને એક ઈજન આપ્યું છે. આ પર્યુષણ પર્વના પહેલા દિવસે આપને પણ એક ઈજન આપું છું. તેસામ દૂરેન લોકાગ્રમ, તેસામ દૂરેન લોકાગ્રમ કારુણ્ય ક્ષીર સાગરમ સમારોહંતી યે નાથ ત્વત્શાસનાત મહારથે. હે પરમાત્મા, કરુણાના ક્ષીર સાગર જેવા પરમાત્મા, જેણે પણ આ નમસ્કાર રૂપી તારા શાસનના મહારથમાં સમારોહંતી બેસવાનું નક્કી કર્યું છે તેના માટે તેષામ દૂરેન લોકાગ્રમ, લોકના અગ્રભાગ સુધી પહોંચવું તેના માટે દુષ્કર નથી. તો શાસનના મહારથમાં બેસવું છે સીજે, તો મનોરથમાંથી ઉતરવું પડે. આપણે બધા મનોરથમાં બેઠેલા છીએ અને ભાવ પછી ભાવ, ભાવ પછી ભાવ, અનંત પરિભ્રમણ આ મનોરથ કરાવે છે. આપણે ડ્રાઇવિંગ સીટમાં છીએ અને ભગવાનને કહે છે કે તું પછવાડે બેક ડ્રાઇવિંગ કરીને મારું ધ્યાન રાખજે. ધ સીટ્સ હેવ ટુ બી ચેન્જ્ડ. સારથી બનાવવા છે ભગવાનને, ભગવાન મારા જીવનનો આપ કબજો લઈ લ્યો. તેષામ દૂરેન લોકાગ્રમ, કેટલી બધી ઊંચી વાત છે કે ભગવાનને જો આપણે આપણા જીવનના સારથી બનાવ્યા. અને આ મંત્રાક્ષરો, મંત્રનું કામ શું છે, એનું વોટ ઇઝ ધ ફંક્શન ઓફ એ મંત્ર, વૈજ્ઞાનિક રીતે સમજવું જોશે. નામ શશિકાંત હોય પણ સ્વભાવથી સૂર્યકાંત હોય, નામ રમણલાલ હોય પણ અંદરમાં ઉદાસીન હોય. કેમ કે આ નામ એ માત્ર એક ઔપચારિક નામ છે, પણ મંત્રોના શબ્દોની તાકાત છે કે એ મંત્રોના રહેલા વાચ્યના અર્થને તે પ્રગટ કર્યા વગર રહે નહીં. મંત્ર અર્થ, શબ્દ અર્થ અને પ્રત્યય, અર્થને પ્રગટ કરવું એ મંત્રનું કામ છે. અને એટલા માટે જ આ નમસ્કાર મંત્ર મેં સિદ્ધ પુત્રો તરીકે કહ્યું છે આપને. સિદ્ધ મંત્ર છે, સાત સિદ્ધિઓ આ નમસ્કાર મંત્રમાં રહેલી છે. સાત સિદ્ધિ, સૌથી પહેલી સંકલ્પ સિદ્ધ છે. આ મંત્ર એક સંકલ્પની પરિપૂર્તિ માટે પર્યાપ્ત છે. સંકલ્પ સિદ્ધ છે, દ્રષ્ટિ સિદ્ધ છે, દર્શનને નિર્મળ કરે છે. સંકિત આ નમસ્કાર મંત્રના અક્ષરને જોવું મારા પોતાના વિસ્મરાયેલા સ્વરૂપને જોવાનું છે. આરિસામાં કેટલી વાર આપણે જોઈએ છીએ, સવારથી સાંજ સુધીમાં કેટલી વાર આપણે આપણું મુખ જોઈએ છીએ, નમસ્કાર મંત્રની સામે કેટલી વાર જોયું કે આ મારું સ્વરૂપ છે, વિસ્મરાયેલું સ્વરૂપ. ઓ લોર્ડ, આ મારું વિસ્મરાયેલું સ્વરૂપ છે. કોઈ વાર એવું મનમાં થાય છે કે મેં આવું મારું સ્વરૂપ હોવા છતાં પણ ગુમાવ્યું છે? આ કોઈ બ્યુટી પાર્લરનું સ્વરૂપ નથી, આ મારું શુદ્ધ સ્વરૂપ છે. સંકલ્પ સિદ્ધ છે, દ્રષ્ટિ સિદ્ધ છે, જ્ઞાન સિદ્ધ છે, યોગ સિદ્ધ છે, મંત્ર સિદ્ધ છે અને તીર્થ સિદ્ધ છે. 68 અક્ષર એના જાણો, 68 તીર્થ સાર, એક એક અક્ષર એક એક તીર્થ યાત્રા બરાબર છે. અને એટલા માટે જ કદાચ હું એમ કહું કે હરિયન પરમાત્મા તો પરમાત્માના આ શાસન ઉપર ઘણા ઘણા ઉપકાર છે, પણ એ બધા ઉપકારો કદાચ ન થયા હોત અને એકમાત્ર નવકાર મંત્ર પણ રહેલો હોત તો પણ આ હરિયંતનું શાસન જયવંતુ હતી શકત. કેમ કે એમાં માત્ર માર્ગ બતાવ્યો નથી, હાથ જાલીને મોક્ષમાં લઈ જવાની કળા બતાવેલી છે. અરિયન પરમાત્માનો નમસ્કાર કરો, એ પરમેષ્ઠીઓ સાક્ષાત આપણને સહાય કરીને મુક્તિ ગમન તરફ લઈ જઈ શકે છે. તો આવો સંકલ્પ સિદ્ધ મંત્ર, માતાએ આપેલો મંત્ર, એને આપણે સિદ્ધ કેવી રીતે કરવો? પ્રશ્ન એ છે કે મંત્ર મારો કેમ બની શકે? સાંભળ્યું છે નમસ્કાર મંત્ર મોટો છે, નમસ્કાર મંત્રના ઘણા બધા ખૂબ ખૂબ પુષ્કળ એવું ઉપનિષદ એનું જાણવા મળ્યું છે, પણ મારો કેમ બની શકે? એક વાત સ્પષ્ટ રીતે કહેવા માગું છું કે ભગવાને મોક્ષ માર્ગ જરા પણ ક્લિષ્ટ રાખ્યો નથી, સહેલામાં સહેલો રાખ્યો છે. ભગવાન આપણને મૂંઝવવા માગતા નથી, આપણી કસોટી કરવા માગતા નથી, આપણને સજા કરવા નથી માગતા. જેણે પણ નમોરી હંતાણમ કહ્યું એના માટે આ સર્વજન સુલભ, સર્વતો ભદ્ર, સર્વજન શક્ય, સર્વકાળ અને ક્ષેત્રમાં કરી શકાય એવો આ મંત્ર, એનું એક દિવ્ય તપસ છે. આ પર્યુષણ પર્વ એ તપનું પર્વ છે. એ દિવ્ય તપસ કયું છે કે જેનેથી આ મંત્ર મારો છે એમ હું કહી શકું? મંત્રાર્થમ મંત્ર ચૈતન્યમ યો ન જાનાતિ લક્ષ્યતઃ શત મંત્ર પ્રજાપ્તોપી મંત્ર સિદ્ધિમ ન રુચ્છતિ. આ મંત્રનું ચૈતન્ય મારા જીવનમાં કેમ પ્રગટ થાય? ખૂબ જ નમ્ર ભાવે કહેવા માંગુ છું કે ઇટ ઇઝ જસ્ટ પોસિબલ ફોર એવરીબડી ઓફ અસ. પ્રત્યેક વ્યક્તિ નમસ્કાર મંત્રનું ચૈતન્ય પોતાના જીવનનો પર્યાય બનાવી શકે એમ છે. શું કરવાનું છે? તો કે માત્ર એ શબ્દોનું સેવન કરવાનું છે. નમસ્કાર મંત્રના અક્ષરોને ગણો, નાભીમાં લઈ જાઓ. એ અક્ષરોની સાથે કોઈ અર્થમાં જવાની જરૂરત નથી, એ અર્થમાં અથવા તો બીજા ચિંતનમાં જવાની જરૂરત નથી, એ અક્ષરો જ એની મળે એનું કાર્ય કરશે. અક્ષરોને માત્ર નમોરી હંતાણમથી પૂરો મંત્ર ગણીને જેટલો વખત ગણી શકાય એટલો વખત સેવન કરો. સારામાં સારું ભોજન આપણા ટેબલ ઉપર પીરસાઈ ગયું હોય અને પછી સીજે ઊભા થાય કે જુઓ તમે સાંભળો, અમે સુંદર મજાની રેસીપી તમને બતાવીએ છીએ, આનું આમ બનાવ્યું, આનું આમ બનાવ્યું 8 દિવસ પહેલા, તો રાહ જોવાનું મન થાય? ભોજન આવે પછી શું કરવું જોઈએ? સેવન કરવું જોઈએ. એમ આ સિદ્ધ મંત્ર છે, ધીસ ઇઝ અ મિરેકલ મંત્ર. એમાં એની રિસર્ચમાં જવાની જરૂરત નથી, માત્ર એનું સેવન કરો. અને સેવન કરો એટલે શું બને છે? તો કે એ મંત્ર એનો અર્થ આપણી ચેતનામાં પ્રગટ કર્યા વગર રહેતો નથી. અને એટલા માટે જ આ નમસ્કાર મંત્રને માતાઓની ઉપમા આપી છે. રમણભાઈ, એક માતાનો ઉપકાર જિંદગીમાં વાળવો એ દુષ્પ્રતિકાર છે. દેવનો, ગુરુનો અને માતા પિતાનો ઉપકાર કોઈ દિવસ વાળી ન શકાય. એક માતાનો ઉપકાર જો વાળી ન શકાય તો આ 68 અક્ષરરૂપી 68 માતાનો ઉપકાર કેવી રીતે વાળી શકાય? 4 પ્રકારની કુક્ષી આ નમસ્કાર મંત્રને કહી છે. એના અક્ષરોમાં જ્યારે શુભ શબ્દ વૃત્તિ થાય ત્યારે તે જ્ઞાન કુક્ષી બને છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ શાસ્ત્રો વાંચવાથી કે પંડિત થવાથી થતો નથી, પરમેષ્ઠીઓ પ્રત્યેના વિનયથી થાય છે. વિનય એ જ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમનું કારણ છે. જ્ઞાનની માતા આ નમસ્કાર મંત્રના અક્ષરો, એને માત્ર આવા પૂજ્ય ભાવથી સેવન કરો, જ્ઞાનની કુક્ષી બને. અને જ્ઞાનની માતા બાળક જ્યારે મોટું થાય ત્યારે શું કરે? પુણ્યની માતાના ખોળે આપે, પુણ્ય કુક્ષી છે નમસ્કાર મંત્ર. એના અક્ષરો જે સેવન કરે, શાસ્ત્રકાર ભગવંતો કહે છે 9મું અખંડ પુણ્ય એના જીવનમાં ઉત્પન્ન થાય છે. 9મું અખંડ પુણ્ય, મંગલાણંચ સવ્વે સિંહ પરમમ હવઈ મંગલમ પૃથ્વી વિસ્તારે સદાને માટે વધતું, કોઈ દિવસ ઘટે નહીં એવું. તો એ 9મું પુણ્ય એના આગળના 8 પુણ્યો સ્વાભાવિક રીતે ઉત્પન્ન કરે. આ જૈન સંઘની જે ખરેખર અનુમોદના કરવા જેવી વાત છે એ શું છે? કે એ બધાને પરોપકારનું વ્યસન લાગેલું છે. આ પરોપકારના એક કાર્ય માટે આવેલા છે, આપણા આપણા શ્રાવિકા જ છે, બીજા કોઈ નથી, આ શ્રાવિકા જ છે બધા. આપણા પરોપકારનું વ્યસન એ આપણો અધિકાર છે, બીજા બધા વ્યસનો ન સેવવા, પણ પરોપકારનું વ્યસન મૂકી ન શકાય. 9મું પુણ્ય આગળના 8 પુણ્યને ઊભું કર્યા વગર રહેતું નથી. અન્ન પુણ્ય, જલ પુણ્ય, વસ્ત્ર પુણ્ય, વસ્તી પુણ્ય, આસન પુણ્ય, આ બધા પુણ્ય વગર રહી શકાય? મન પુણ્ય, વચન પુણ્ય, કાય પુણ્ય, એ વાતને જવા દો. પણ આ નમસ્કાર મંત્રના શબ્દોના સેવનથી જો આઠ પ્રકારના પુણ્યો અને અખંડ નવમું મળે તો આના કરતા કોઈ વધારે નફાકારક ધંધો સંઘવી મુંબઈમાં છે? વિચાર કરો, આપણા ફુરસદના સમયને નમસ્કાર મંત્રને આપો. એ નમસ્કાર મંત્ર તમને એક મોક્ષ તરફનું ઉડ્ડયનમાં તમને સાથે લઈ જઈ શકશે. ચાર માતાઓની વાત કરી, જ્ઞાનની માતા પુણ્યની માતાના ખોળે આપે, અને પુણ્યની માતા શું કરે? ધર્મની માતાના ખોળે આપે. નમસ્કાર મંત્ર જેના જીવનમાં આવ્યો છે એના જીવનમાં કરેમી ભંતે આવ્યા વગર રહે નહીં. કરેમી ભંતે એટલે પ્રતિજ્ઞાબદ્ધ જીવન. શ્રાવક કોઈ દિવસ છૂટો ન હોય, રીઢા ઢોર જેવો ન હોય, એના જીવનમાં વ્રત હોય, પચકાણ હોય, એના જીવનમાં પ્રભુની આજ્ઞા પાડવા માટેની તૈયારી હોય. અને એટલા માટે જ આ ચાર માતાઓ, જ્ઞાનની માતા આ શબ્દોનું સેવન જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે, પુણ્યની માતા જગતમાં નમસ્કાર મંત્રના આરાધકને વિઘ્ન જેવો શબ્દ ડિક્શનરીમાં છે તેના જીવનમાં નથી. ગૌતમ સ્વામી ભગવાનને પૂછે છે કે ભાઈ આ નમસ્કાર મંત્ર ગણવાનું ફળ શું? તો કે નમસ્કાર મંત્ર જે ગણે એને સંસારમાં ક્યાંય નમસ્કાર કરવો પડતો નથી. આપણે કેટલા કેટલાને કરીએ છીએ નમસ્કાર. હજી વધારે પૂછે છે કે ભગવાન આ નમસ્કાર મંત્ર ગણવાનું ફળ શું? તો કે જે નમસ્કાર મંત્ર ગણે છે એને સંસાર આખો નમસ્કાર કરે છે. આ એક શું વિચાર તો કરો, આપણી શ્રીમંતા એને માપવાની કોઈ ફૂટપટ્ટી નથી જેને નમસ્કાર જન્મથી મળેલો છે તેને. ચોથી માતા છે ધ્યાનની માતા. ધ્યાનની માતા આખરે તો ઉત્પાદ વય ધ્રુવ યુક્તમ સત. ત્રિપદીમાં જવું છે, એક નમોની અંતાણમમાં આત્માના શુદ્ધ સ્વરૂપ પ્રાપ્તિનું ઉપનિષદ રહેલું છે. નમો અશુભ ભાવનો ત્યાગ કરે છે, અરિહંત શુભનું ઉત્પત્તિ કરે છે, અને તાણમ શુદ્ધ સ્વરૂપમાં આપણને રાખે છે. તો આ ચાર માતા એ માત્ર શબ્દોના સેવનથી આપણું રક્ષણ કરે છે. પુણ્યાંગ જનની પાલની શોધની ચ અમે હંસ વિશ્રામ. આ પુણ્યની જનની છે. આ અક્ષરોને એક એક આત્મપ્રદેશોમાં જાણે કે આપણે અભિષેક કરતા હોઈએ તેમ એક એક આત્મપ્રદેશમાં નમસ્કાર મંત્રના અક્ષરોની ચેતનાને રેલાવી દો. મેરુ શિખર નવરાવે, સુરપતિ મેરુ શિખર નવરાવે. આપણે ભગવાનનો અભિષેક કરીએ છીએ એવી જ રીતે આ નમસ્કાર મંત્રના અક્ષરો જ્યારે આપણી ચેતનામાં અભિષેક કરીને આવે છે ત્યારે પાંચ પ્રકારના સ્નાન આપણે કરીએ છીએ. નમો લોયે સબ્બ સાંભણમ, એ સાધુ ભગવંતને નમસ્કાર એ ગંગા સ્નાન છે. ગંગા સ્નાન છે, શું કરે છે? પાપનું વિસર્જન કરે છે. નમો ઉવજ્જાયાણમ, ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર એ શ્રુત સ્નાન છે, અવિદ્યાનો નાશ કરે છે. નમો આયરિયાણમ, એ શું છે? સૂર્ય સ્નાન છે, સૂર્ય સ્નાન શક્તિ આપે. આચાર્ય ભગવંતને નમસ્કાર સદાચાર રૂપી શક્તિ આપે છે. નમો અરિહંતાણમ, એ શું છે? પુણ્ય સ્નાન છે, પુણ્યનો પ્રકૃષ્ટ ઉદય અરિહંત પરમાત્મા પાસે છે, અને જેની પાસે જે હોય તે તેને નમસ્કાર કરનારને આપે, સ્વાભાવિક છે. તો અરિહંતને નમસ્કાર પુણ્યનું સ્નાન છે, અને સિદ્ધને નમસ્કાર અમૃત સ્નાન છે. મૃત્યુર્મા અમૃતમ ગયા, અમૃત પદવી જોતી હોય તો સિદ્ધ ભગવંતને નમસ્કાર કરવો. અને એટલા માટે જ નમો સિદ્ધાણમ, અહીં બેઠેલી પ્રત્યેક વ્યક્તિમાં રહેલા સિદ્ધત્વને નમસ્કાર કરવો જોઈએ. વેન એવર યુ મીટ નેક્સ્ટ ટાઈમ એનીબડી ઇન યોર લાઈફ, ટેક ઇટ એઝ અ ડિવાઇન એન્કાઉન્ટર. એક દિવ્ય વ્યક્તિઓને હું મળી રહ્યો છું, બધા જ નામ રૂપોમાં તારું જ દર્શન કરીએ, બધા જ નામ રૂપોમાં તારી જ સેવા કરીએ. આ પર્વમાં આ મંગલ છે, પ્રત્યેક જીવમાં રહેલા સિદ્ધને જોઈને એને નમસ્કાર કરવો. આ અમૃત સ્નાન છે, અને આવું અમૃત સ્નાન કર્યા પછી દિવ્ય સંકલ્પથી મંત્ર શરૂ થયો, દિવ્ય તપસથી મંત્રને સિદ્ધ કરવા માટેનો આપણો પુરુષાર્થ જોડ્યો, હવે શું મળે? તો કે દિવ્ય કર્મ અને દિવ્ય જીવન તેના જીવનમાં સ્વાભાવિક રીતે ઉદયમાં આવે. પરાણે એકે વસ્તુ ન થાય, એક માત્ર તમારી એક આ અભિપ્સા, આ સંકલ્પની સાથે ભળી જવાની અભિપ્સા, એન એસ્પિરેશન, એન ઇન્ટેન્સ એસ્પિરેશન ટુ મર્જ માય સેલ્ફ વિથ ધ ડિવાઇન સ્પિરિટ, આ એક જ માત્ર તપ છે પર્યુષણ પર્વનું. હે પ્રભુ, હવે મારે તારાથી જુદું રહેવું નથી, આ એક જ તપ કરો અભિપ્સાથી. તો કહે છે દિવ્ય કર્મ તેના જીવનમાં આવ્યા વગર, ઉદયમાં થયા વગર રહેતા નથી. આપણે સ્નાન કરીએ ત્યારે સીજે કપડાં જે મેલા ઉતારી દઈએ એને પાછા ફરીથી પહેરીએ, મને ખબર નથી, ઓલે કહું છું કાઢી નાખીએ. તો નમસ્કાર મંત્રની આરાધના કરે અને જેના જીવનમાં દિવ્ય કર્મ હોય એના જીવનમાંથી જીવનનો બધો મેલ બીજી વાર પહેરાય નહીં. There is a total wash out of the mental toxins from one's mind. અને જીવન નિર્મળ અને પવિત્ર બની શકે. આપણે આપણા પોતાના જ દોષોને જાણીએ અને જે પ્રેય માર્ગમાં અહમ દેહોસ્મી, હું દેહ છું એ આશ્રિત, જે મેં અસત પ્રવૃત્તિ સંસારમાં મારા આયુષ્યને જુગારની માફક હારી જવા માટે કરેલી છે, એ અસત પ્રવૃત્તિમાં મારા દોષ મને દેખાય સ્પષ્ટ રીતે. કોઈની પાસે નિદાન કરાવવા જવાની જરૂરત નથી, દેખાશે, જાણવા જેવા છે. આ રોગ ક્યાં આપણને વીંટડાઈ વળેલા છે, બીજા બધા રોગની વાત તો જવા દો, પણ આ પ્રેય માર્ગ અર્થ અને કામની પ્રવૃત્તિમાં રચ્યો પચ્યો રહેતેલો માણસ, એને મહાપુરુષોએ કહ્યું છે કે હે અમૃતસ્ય પુત્રા, હે માનવી, તું વિચાર કર, તને 7 રોગ લાગુ પડેલા છે. આપણે જેને શ્રીમંતાઈ કહીએ છીએ, સંસારની શ્રીમંતાઈ સંગવી, એ શ્રીમંતાઈ એ વિભાવોનો વૈભવ છે. કર્મે આપેલા દાગીના છે, ગમે ત્યારે પાછા લઈ લ્યો.